වාචික පිළිතුරු අපේක්ෂා කරන ප්‍රශ්න ප්‍රශ්න අංක 1 ගරු සිවඥානම් සීදරන් මහතා තරුණ කටයුතු සහ ක්‍රීඩා අමාත්‍යතුමාගේ ඇසීමට ප්‍රශ්න අංක 2 ගරු වෛද්‍ය පත්මනාදම් සත්තිලිංග මහතා මුදල් ක්‍රම සම්පාදන සහ ආර්ථික සංවර්ධන අමාත්‍යතුමාගේ ඇසීමට ගරු නියුජ අමාත්‍යතුමා
පිළිතුරු ලබා දෙනවා ගරු කතානායකතුමනි පළවෙනි ප්‍රශ්නයට පිළිතුර අයන්නේ 1 2009 සිට ආයෝජන මණ්ඩල ව්‍යාපති 19ක් වන්නි මැතිවරණ දිස්ත්‍රික්කයේ මන්නාරම වවුනියාව සහ මුලතිව් දිස්ත්‍රික්ක ඇතුළත්ව වාණිජ මෙහෙයුම් ආරම්භ කර ඇත. රෝමන් අංක 2 ට පිළිතුර වෙන්නේ ආයෝජකයින් ආකර්ෂණය කර ගැනීමට රජය විසින් ලබා දෙන සහන මොනවද කියලා අහනවා. මේකෙදී පළවෙනි එක තමයි සේවා අපනයනය සඳහා 15% සහනදායි ආයතනික ආදායම් බදු ප්‍රතිශතයක් ඇතුළත් කරලා ලබා දීලා තියෙනවා. අංක 2 ඇමරිකානු දෙවෙනි කොටස ඇමරිකානු ඩොලර් මිලියන 3ක් ඉක්මවන ආයෝජන නව හෝ ව්‍යාපෘති ව්‍යාප්ත කිරීම සඳහා වන ආයෝජන මේකට ඇතුළත් වෙනවා සඳහා ආයෝජන සහ පිහිටවීම මත පදනම 100% සිට 200% දක්වා වැඩි දියුණු කළ ප්‍රාග්දන් දීමන එන්හාන්ස් කැපිටල් අලවන්ස් එකක් සහ වසර 10 ඉඳන් වසර 25 දක්වා පාඩු ඉදිරියට ගෙන යාමේ ලොස් කැරිපෝට් කරන්න අවස්ථාව ලබා දීලා තියෙනවා. ඊට අමතරව ව්‍යාපෘති ක්‍රියාත්මක කිරීමේ කාල සීමාව තුළ ව්‍යාපෘතියට අදාළ භාණ්ඩ ආනයනය කිරීමේදී රේගු බදු නිදහස් කිරීම ලබා දීලා තියෙනවා. ඇමරිකානු ඩොලර් මිලියන 50 ඉක්මවන ආයෝජන සඳහා ව්‍යාපෘති ක්‍රියාත්මක කිරීමේ කාල සීමාව තුළ ප්‍රාග්දන භාණ්ඩ ආනයනය කිරීමේදී වරාය සහ ගුවන්තොටුපළ සංවර්ධන බද්ද සහ සෙස් බදු වලින් නිදහස් කිරීම. ඊළඟට උපාය මාර්ගික සංවර්ධන ව්‍යාපෘති පනත ස්ට්‍රැටජික් ඩෙවලොප්මන්ට් ඇක්ට් යටතේ ව්‍යාපෘති ක්‍රියාත්මක කිරීමේ කාල සීමාව තුළ ආයෝජකයින් සඳහා බදු සහන ලබා දෙනු ලැබේ. ඊළඟට කොළඹ වරාය නගර ආයෝජනය කරන ආයෝජකයින් සඳහා බදු නිදහස් කිරීම සහන ලබාගත හැකිය. ඊළඟ රෝමානු අංක 3 පිළිතුර ආයෝජන මණ්ඩලය විසින් අනුමත කරන ලද ආයෝජන ව්‍යාපෘතියක් ආයෝජන මණ්ඩල කලාප ඉඩමක් තුළ මෙහෙයුම් ආරම්භ කිරීමට තෝරා ගන්නේ නම් අවම කාල රාමුවක් තුළ ඉඩම වෙන් කිරීමට ආයෝජන මණ්ඩලයට පියවර ගත හැකිය. ආයෝජකයා වෙනත් රජයේ ආයතන සතු ඉඩම් ලබා ගැනීමට අදහස් කරන්නේ නම් අදාළ ඉඩම් හිමිකාරී ආයතනය විසින් අනුගමනය කරන ලද ඉඩම් වෙන් කිරීමේ ක්‍රියාපටිපාටි අනුගමනය කළ යුතුය. රෝමානු අංක 4 පිළිතුර සුජු විදේශ ආයෝජන ආකර්ෂණය කර ගැනීම සඳහා ආයෝජන මණ්ඩලය නියෝජිත ආයතන ලෙස කටයුතු කරන අතර ආයෝජකයන්ට අන්තර්ජාලය හරහා ආයෝජන අයදුම්පත් ඉදිරිපත් කිරීමට අවස්ථාව සපයා දී ඇත. ආයෝජකයන්ට ඔවුන්ගේ ව්‍යාපෘතිවල ජීවන චක්‍රයේ පුරාවටම ආයෝජන මණ්ඩලයේ ප්‍රධාන කාර්යාලය මගින් මෙන්ම රට පුරා පිහිටුවා ඇති ආයෝජන මණ්ඩල කලාප සහ ප්‍රාදේශීය කාර්යාල හරහා පහසුකම් සපයනු ලබන අතර සෑම අධියරකදීම කාර්යක්ෂම සහ පුළුල් සහයෝගයක් සහතික කෙරේ. ප්‍රශ්නාංක 5 පැන නොනගී ආයන්න පැන නොනගී.
ගරු මන්ත්‍රීතුමා
කෞරව සභානායකවරුලේ என்னுடைய முதலாவது கேள்வி இந்த முதலீடுகளுக்கு காணி பருவது என்பது மிகவும் கஷ்டமான விடயமாக இருக்கிறது. எனக்கு தெரியக்கூடியதாக பல முதலீட்டாளர்கள் எங்களுடைய பிரதேசத்துக்கு வந்து காணிக்காக ஒவ்வொரு திணைக்களமாக அலைந்து திரிந்து அவர்கள் இந்த நாட்டை விட்டு முதலீடு செய்யாமலேயே போயிருக்கிறார்கள். ஆகவே இந்த நான் கௌரவ அமைச்சரிடம் கேட்பது, இப்போது காணிக்காக முதலீடை செய்வதற்காக காணிக்காக பிரதேச செயலாளர் கூடாக நீங்கள் பிஓஐ ப்ராஜெக்டை மாத்திரம் சொல்லுகிறீர்கள். இப்போ நான் சொல்ற விடயங்கள் என்னென்னு சொன்னால், சிறுகை தொழில் அப்படி மைக்ரோ இனிஷியேட்டிவ்ஸ் அப்படியான சின்ன விடயங்களுக்கு முதலீட்டு சபைக்கு போய் வருவது என்பது ஒரு பாரிய பிரச்சனையாக இருக்கிறது. ஆகவே பிரதேச செயலாளர் ஊடாக முதலீட்டுக்கான காணியை விண்ணப்பிக்கும் போது எனக்கு தெரியும் கடந்த 3 வருடங்களாக இந்த காணிக்காக அலைந்து திரிகின்ற சூழல் இருக்கிறது. இன்று வரை அந்த காணி வழங்கப்படவில்லை. அல்லது ஒரு காந்த காணியை வழங்கிவிட்டு அவர்கள் முதலீட்டுக்கான செயற்பாடுகள், இப்ப எனக்கு தெரிந்த ஒரு விடயத்தை சொல்கிறேன், 5 மில்லியன் ரூபாய் செலவழித்து காணியை துப்புரவு செய்த பிற்பாடு வேறு தேவைக்காக தான் கொடுக்க போறோம், அந்த காணியை உங்களோட செயற்பாட்டை நிறுத்துங்கள் என்று வவுனியாவிலே செய்யப்பட்டு அது நீண்டகாலமாக இழுபட்டு போறது. ஆகவே என்னுடைய கேள்வி, பிரதேச செயலாளருக்கு ஊடாக பிரதேச செயலக மட்டத்திலே காணி பயன்பாட்டு ஆணைக்குழுண்ட அனுமதி எடுக்கப்பட்டு, மாவட்ட காணி பயன்பாட்டு ஆணைக்குழுண்ட அனுமதி எடுக்கப்பட்டு, காணி திணைக்களத்துக்கு போய் அந்த முதலீட்டுக்கான காலம் வருடக்கணக்கில் ஈடுபடுகிறது. ஆகவே ஒவ்வொரு மாவட்ட மட்டத்திலும் சிறு நடுத்தர முதலீடுகளை ஊக்குவிப்பதற்காக உங்களால் ஏதாவது மாவட்ட மட்டத்திலே காணிக்கான ஏற்பாட்டை செய்ய முடியுமா என்று கௌரவ அமைச்சர் அவர்களிடம் கேட்டுக்கொள்கிறேன்.
නමුත් අපි ඒව අවබෝධ කරගෙන මේ වෙනකොට ලෑන්ඩ් බැංක් එකක් කියලා ඉඩම් බැංකුවක් ඉදිරියේදී සකස් කරලා ඒකට සියලුම ඉඩම් වල තොරතුරු ඇතුළත් කරලා ඒ ආයෝජකෙක් ඉඩමක් ඉල්ලන අවස්ථාවේදී ඉතාමත් කඩිනමින් එක ලබා දෙන්න අවශ්‍ය කටයුතු ඉදිරියේදී සම්පාදනය කරමින් පවතිනවා.
ගරු මන්ත්‍රීතුමා ඔබතුමා දෙයින්
ප්‍රශ්න. නන්දි ගෞරව අමාත්‍යවරු වරලේ அந்த செயற்பாடு எவ்வளவு காலம் எடுக்கும்ன்றது நீங்கள் சொல்ல வேணும். அது முதலாவது கேள்வியோட அதை விடுறேன். இரண்டாவது கேள்வி, இந்த பெருமதி சேர் முதலீட்டு முயற்சிகள் வேல்யூ அடிஷன், இப்ப எங்களுடைய பிரதேசங்கள்ல உங்களுக்கு தெரியும் நிறைய விளைபொருட்கள் பிரயோசனம் இல்லாத வேல்யூ அடிஷன் செய்ய முடியாத காரணத்தினாலே வீணாகி போகிறது. ஆகவே இந்த வேல்யூ அடிஷன் தொழில் முயற்சிகளை அல்லது பெருமதி சேர் தொழில் முயற்சிகளை ஏற்படுத்துவதற்கு ஆன பயிற்சி, இலகு கடன் வசதி செய்து கொடுப்பதற்கு இதுவரையில இந்த ஏற்பாடும் இல்லை. ஆகவே அந்த ஏற்பாடுகளை செய்ய முடியுமா? ஏனென்றால் வடக்கு மாகாணம் உங்களுக்கு தெரியும், இலங்கையில் இருக்கிற 9 மாகாணத்தில் 4% தான் ஜிடிபி இருக்கிற மிகவும் குறைந்த இந்த நாட்டுக்கு பங்களிப்பு செய்கின்ற ஒரு மாகாணமாக இருக்கிறது. ஆகவே நாங்கள் முதலீடுகளை கொண்டு வந்துதான் எங்களுடைய ஜிடிபியை உயர்த்த முடியும். ஆகவே நீங்கள் பெருமதி சேர் தொழில் முயற்சிகளை ஏற்படுத்துவதற்கு என்ன ஒழுங்குகள் நீங்கள் மாவட்ட மட்டத்திலே செய்திருக்கிறீர்கள் என்பதை கௌரவ அமைச்சர்களிடம் எதிர்பார்க்கிறேன்.
ගරු කථානායකතුමනි, ඇත්තටම අපි මේ අගය එකතු කිරීමේ සහ සුළුහා මධ්‍ය පරිමාණ ව්‍යවසායන් වෙනුවෙන් පහුගිය අයවැයෙන් රුපියල් බිලියන 95ක ණය යෝජනාකම විවිධ ණය යෝජනාකම ලබා දීලා තියෙනවා. ඒවයේ සහන ලබා ගන්න පුළුවන් ඒ ව්‍යාපාරිකයින්ට. ඊටත් අමතරව මේ අගය එකතු කිරීමට අදාළව නව යන්ත්‍රෝපකරණ ගේනවා නම් ඒවට බදු සහන, ඒ කියන්නේ ඒ ගේන වියදම් වගේ දෙගුණයක මිලක් අඩු කර ගන්න පුළුවන්. ඒ කියන්නේ ලාභයෙන් යන්නේ ඒ වගේ බදු ප්‍රතිපත්ති ඇතුළේදී යන්නේ ඒ වගේ සහනයන් ප්‍රදානය කරලා තියෙනවා. ඊට අමතරව අපි රජයේ විදියට අර ලබා දෙන ණය වල ඒක ඔබතුමන්ලට සුළු හා මධ්‍ය පරිමාණ ඒ ව්‍යවසායකින්ට අවශ්‍ය ඒ කටයුතු වෙනුවෙන් ඒවා ලබා ගැනීමේ හැකියාව තියෙනවා.
ප්‍රශ්න අංක 3, ගරු තුරේ ඉරාසා රවිකරන් මහතා රාජ්‍ය පරිපාලන පළාත් සභා සහ පළාත් පාලන අමාත්‍යතුමාගේ ඇසීමට.
මම අගමැති නිමෙතන සිටින නිසා ඊයේ මන්ත්‍රීවරුට රජ නිලධාරීන්ට තියෙන තෙල් තහංචි අහකරා. ඇයි අපිට මේක ත්‍රිරෝද සහ සංචාරක කර්මාන්තරටත් මේක විවෘත කරන්නේ නැත්තේ කියන එක මම මේ අවස්ථාවේ අහනවා.
ගරු රාජ්‍ය පරිපාලන පළාත් සභා සහ පළාත් පාලන අමාත්‍යතුමා,
ගරු කථානායකතුමනි, ගරු තුරේරාසා රවිකරන් මන්ත්‍රීතුමා විසින් ඉදිරිපත් කරන ලද ප්‍රශ්නයට පිළිතුරු ලබා දෙනවා. අයන්න දිස්ත්‍රික් ලේකම් කාර්යාල හා ප්‍රාදේශීය ලේකම් කාර්යාලයන්හි සේවය කර නිලධාරීන් 27,571 එක් දිස්ත්‍රික් ලේකම් කාර්යාලවල වැය ශීර්ෂ යටතේ ගණනය කර ඇති අතර දිස්ත්‍රික්කානුව සේවය කර නිලධාරීන් සංඛ්‍යාව ඇමුණුම එකමගින් දක්වා ඇත. අනිකුත් නිලධාරීන් 51,602 සංඛ්‍යාවක් ඒ අමාත්‍යාංශ දෙපාර්තමේන්තුවල වැය ශීර්ෂයන් යටතේ ගණනය වී ඇති බැවින් එම නිලධාරීන් සංඛ්‍යාව දිස්ත්‍රික් මට්ටමින් බෙදී ගොස් ඇති අතර එම නිලධාරීන් දිස්ත්‍රික්කයන්ට අනුයුක්තව සේවය කරන ආකාරය පිළිබඳ තොරතුරු එක් අමාත්‍යාංශ මගින් ලබාගෙන ඉදිරිපත් කළ හැකිය. ආ රෝමන් 1 දෙදාස් විසිපහ ජූනි පළවෙනි දිනට උතුරු පළාතේ දිස්ත්‍රික් ලේකම් කාර්යාල හා ප්‍රාදේශීය ලේකම් කාර්යාලවලට අනුයුක්තව සේවය කරනු ලබන අනුමත සංඛ්‍යාව සහ අතිරික්ත සංඛ්‍යාව පහත සඳහන් කර ඇත. යාපනයේ දිස්ත්‍රික්කය අනුමත තනතුරු සංඛ්‍යාව 747යි, සේවය කරන සංඛ්‍යාව 1599යි, අතිරික්ත සංඛ්‍යාව 852යි. කිලිනොච්චිය අනුමත අනතුරු සංඛ්‍යාව 183යි, සේවය කරන සංඛ්‍යාව 357යි, අතිරික්ත සංඛ්‍යාව 174යි. මන්නාරම දිස්ත්‍රික්කය අනුමත අනතුරු සංඛ්‍යාව 213යි, සේවය කරන සංඛ්‍යාව 272යි, අතිරික්ත සංඛ්‍යාව 59යි. මුලතිව් දිස්ත්‍රික්කයේ අනුමත තනතුරු සංඛ්‍යාව 241යි, සේවය කරන සංඛ්‍යාව 331යි, අතිරික්ත සංඛ්‍යාව 90යි. වවුනියා දිස්ත්‍රික්කයේ අනුමත තනතුරු සංඛ්‍යාව 190යි, සේවය කරන සංඛ්‍යාව 244යි, අතිරික්ත සංඛ්‍යාව 54යි. රෝමන් දෙක එක් සේවා ස්ථානයක වසර 5කට වඩා වැඩි කාලයක් සේවය කරන ලද නිලධාරීන්ගේ තොරතුරු කැඳවනු ලබන්නේ රාජ්‍ය සේවා කොමිෂන් සභාව විසින් අනුමත කරන ලද ස්ථානමාරු පටිපාටිය අනුව වාර්ෂිකව නිකුත් කරනු ලබන වාර්ෂික ස්ථානමාරු චක්‍රලේඛය අනුව 2025 ජූලි 21 දිනතිව නිකුත් කරන ලද ඒකවද්ද සේවා චක්‍රලේඛ 2/20/25 අනුව ලබාගත් තොරතුරු අතරින් ස්ථානමාරු ලබා දිය හැකි නිලධාරීන් හට 2025 වර්ෂයේ වාර්ෂික ස්ථානමාරු ලබා දී ඇත. 2026 වර්ෂයේ වාර්ෂික ස්ථානමාරු චක්‍රලේඛය නිකුත් කළ පසු එක් ස්ථානයක වසර 5ක සේවා කාලයක් සේවය කරන නිලධාරීන් සම්බන්ධයෙන් ඉදිරි ස්ථානමාරු කටයුතු සිදු කළ හැකිය. රෝමන් 3 අනුප්‍රාප්තිකයන් නොමැති වීම හේතුවෙන් වාර්ෂික ස්ථානමාරු ඉල්ලීම් අවලංගු වීමක් සිදු නොවේ. වාර්ෂික ස්ථානමාරු ඉල්ලීම් මගින් සිදු කරනු ලබන්නේ සේවා ස්ථාන කිහිපයක සේවය කරන නිලධාරීන් සේවා ස්ථාන අතර චක්‍රයක් වන පරිදි වන අතර දිස්ත්‍රික් අතර සමානුපාතිකව නිලධාරීන් අනුයුක්ත කර නොමැති වීම දුෂ්කර ප්‍රදේශ සඳහා වන ස්ථානමාරු ඉල්ලීම් අවම වීම හේතුවෙන් ස්ථානමාරු ඉල්ලීම් ඉටු කිරීමට නොහැකි වී ඇත. රෝමන් 4 ඒකාබද්ධ සේවයේ නිලධාරීන් සඳහා රාජ්‍ය සේවා කොමිෂන් සභා කාර්යපටිපාටික රීති සංග්‍රහයේ 18 පරිච්ඡේදයේ පරිදි රාජ්‍ය සේවා කොමිෂන් සභාව වෙතින් අනුමත කර ලද සාධාරණ හා විනිද්ධභාවයෙන් යුතු පොදු ස්ථානමාරු ප්‍රතිපත්තියක් පවතින අතර එම ස්ථානමාරු ප්‍රතිපත්තිය අනුව ඒකාබද්ධ සේවා අධ්‍යක්ෂ ජනරාල් විසින් වසරක් පාසා වාර්ෂික ස්ථානමාරු චක්‍රලේඛය නිකුත් කරනු ලබයි. එම ස්ථානමාරු ප්‍රතිපත්තිය අනුව අදාළ නිලධාරීන් විසින් ඉදිරිපත් කරනු ලබන ඉල්ලීම් අනුව ස්ථානමාරු ලබා දෙනු ලබන අතර එම කාර්යයේදී එම නිලධාරී කණ්ඩායම්වල වෘත්තීය සමිති නියෝජනයන් සඳහාද නිරීක්ෂණ හා අදහස් ලබා දීමට ඉඩ ප්‍රස්ථා සලසා දෙනු ලැබේ. ඉන්පසු වාර්ෂික ස්ථානමාරු කමිටු පිහිටුවා තීරණ ලබා දීම සිදු කරන අතර එම තීරණ සම්බන්ධයෙන් අතෘප්තියටපත් නිලධාරීන් හට ඒකාබද්ධ සේවා අධ්‍යක්ෂ ජනරාල් වෙත අදාළ ස්ථානමාරු තීරණ සමාලෝචනය කිරීමට ඉල්ලීම් ඉදිරිපත් කළ හැකිය. සමාලෝචන අවස්ථාවෙන් පසුව නිකුත් කරන වාර්ෂික ස්ථානමාරු පිළිබඳව සෑහීමකට පත් නොවන නිලධාරීන්ට රාජ්‍ය සේවා කොමිෂන් සභාව වෙත අභියාචනා ඉදිරිපත් කිරීමටත් එම තීරණවලින් අතෘප්තියටපත් නිලධාරීන්ට පරිපාලන අභියාචන විනිශ්චය අධිකාරිය වෙත අභියාචනා ඉදිරිපත් කිරීමටත් ඉඩ ප්‍රස්ථාව ඇත. නිලධාරීන් වාර්ෂික ස්ථානමාරු සඳහා ඉදිරිපත් කරනු ලබන ඉල්ලීම්වලට අනුව අදාළ රීති ප්‍රකාරව වඩාත් සාධාරණ ලෙස නිලධාරියාට ලබා දිය හැකි සේවා ස්ථානයක් වෙත ස්ථානමාරු ලබා දීමට සෑම විටම කටයුතු කරනු ලැබේ. ස්ථානමාරු තීරණ ලබා දීමේදී නිලධාරියාගේ සේවා කාලය ඉල්ලුම් කරන සේවා ස්ථානවල ගැළපීම් කළ හැකි නිලධාරීන් සිටියද යන්න මෙන්ම ප්‍රතිලාභ සහිත ආයතන වෙත කරනු ලබන ඉල්ලීම් ආදී සලකා බැලින අතර එම නිර්ණායක මත පදනම් ස්ථානමාරු ලබා දෙනු ලැබේ. ඈ අදාළ නොවේ.
ගරු මන්ත්‍රීතුමා. நன்றி அமைச்சர் அவர்களே, சபாநாயகர் அவர்களே. எனது முதலாவது துணை கேள்வி, பதிலீடு இன்றைய நிலையில் நெடுங்காலம் வெளி மாவட்டங்களில் பணிபுரியும் அபிவிருத்தி உத்தியோகர்களுக்கான தீர்வு தொடர்பானது. பொது நிர்வாக மாகாண சபைகள் மற்றும் உள்ளூராட்சி அமைச்சால் கடந்த 2025-7/21 அன்று வெளியிடப்பட்ட இணைந்த சேவைகள் சுற்றறிக்கை சைபர் டெண்டு சாய்கோடு 2025 இணைந்த சேவையில் உள்ள அலுவலர்களுக்கான வருடாந்த இடமாற்ற கொள்கையில் 2.2.2 மற்றும் 2.2.3 பகுதியில் 5 வருட சேவை காலத்தை ஒரு சேவை நிலையத்தில் நிறைவுறுத்திய அலுவலர்கள் இடமாற்றப்பட வேண்டும் என்று குறிப்பிடப்பட்டுள்ளது. அவ்வாறு தகுதியுள்ள ஒருவர் வேறொரு சேவை நிலையத்துக்கு இடமாற்றத்தை கோரும்போது அக்கோரிக்கையை நிறைவேற்றுவதற்காக அதிகூடிய சேவை காலமாக பணியாற்றும் அலுவலர்களை வெளியிடங்களுக்கு இடமாற்றலாம் என்று குறித்த இடமாற்ற கொள்கையின் பகுதி 2.4 குறிப்பிடுகின்றது. 2026 ஆண்டுக்குரிய இடமாற்றத்தில் வடமாகாணத்தில் யாழ்ப்பாணம் தவிர்ந்த ஏனைய 4 மாவட்டங்களிலும் பொது நிர்வாக அமைச்சின் கீழ் இணைக்கப்பட்டு மாவட்ட செயலகங்களிலும் பிரதேச செயலகங்களிலும் பணிபுரியும் 136 அபிவிருத்தி உத்தியோகத்தர்கள் இடமாற்றத்துக்கு விண்ணப்பித்துள்ள போதும் அவர்களுக்கான இடமாற்றங்கள் இதுவரை வழங்கப்படவில்லை என அறிய முடிகின்றது. கிட்டத்தட்ட 1000 உங்களுடைய கணக்கில் 800க்கும் மேற்பட்டதை சொல்லியிருந்தீர்கள். 1000 அபிவிருத்தி உத்தியோகத்தர்களுக்கு மேல் யாழ்ப்பாணத்தில் மிகையாக பணிபுரிவதாக கூறப்படுகின்றது. மறுபுறம் 5 ஆண்டுகள் தாண்டிய சேவை காலத்தை வெளி மாவட்டங்களில் நிறைவுறுத்தியும் அவர்கள் இடைமாற்றம் பெற வழியில்லாமல் அல்லல் படுகின்றார்கள். இந்த ஓர வஞ்சனை ஏன்? உங்களால் வெளியிடப்பட்ட இடமாற்ற கொள்கையை இறுக்கமாக நடைமுறைப்படுத்தி இப்படியான அபிவிருத்தி உத்தியோகத்தர்களுக்கு பதிலீட்டுடனான இடமாற்றத்தை வழங்குவதற்கு இன்னும் எத்தனை மாத காலம் அல்லது எத்தனை ஆண்டு காலம் அவர்கள் வெளி மாவட்டங்களில் இயக்கத்தோடு பணிபுரிய வேண்டும் என்று எனது முதலாவது கேள்வியை
கேட்கின்றேன். கரு மந்திரித்துமா வச்சு திருப்பாத்துக்கிறது காரணா பிள்ளி வந்த சுயாபால் அண்டு புழுவாங்க தெனட்டாக் வார்ஷிக ஸ்தான மாறுவையும் விளதி கிசிம கட்டலுவாக் பண்ண நொனகிடு பகுத்தமாக அப்பே வார்த்தாவல்ட்டு பெண்ணும் அண்ணி நமக்கு எம் கட்டலுவாக் தீர்மானங்கத்துமா சந்தான் கருப்பு ஆக்காரேட்டு எப்படி வந்த சுயாபலா வாஷி பீவர் கண்டு புழுவா முகதமே ஹெம திஸ்ட்ரிக்கும் துருப்பாலாத்தி ஹெம திஸ்ட்ரிக்கேக்கம் திஸ்ட்ரிக்க பகையும் அதிரிக்த சங்கியாவாக் இன்னவா நிசா ஏ ஸ்தான மாறுவையும் கரண்டு பாதாவாக் நெஹ ஏ அணுவ சுயாபலா கட்டியுத்து கரண்டு அப்படி பீவர் கண்ணும்
மேலதிகமாக எல்லா மாவட்டத்திலும் என்றதை நான் மறுக்கின்றேன். என்னிடம் முல்லைத்தீவு சம்பந்தப்பட்ட விடயம் என்னிடம் முழுமையாக உள்ளது. நன்றி. எனது இரண்டாவது துணை கேள்வியும் இவ்வாறு வெளி மாவட்டத்தில் பணிபுரியும் அபிவிருத்தி உத்தியோகத்தர்களை மையப்படுத்தியதுதான். இந்த தீவில் உள்ள எந்த ஒரு இடமும் அதிகஷ்ட பிரதேசமாக காணப்படக்கூடாது என்பதே சமத்துவ நிலையின் வெற்றியாக அமையும். ஆனால் பல ஆண்டுகளாக தொடர்ந்தும் பல்வேறு துறைகளிலும் வன்னி மாவட்டத்தின் பெரும்பகுதிகள் குறிப்பாக முல்லைத்தீவு மன்னார் மாவட்டங்கள் அதிகஷ்ட பிரதேசங்களாக கருதப்படுகின்றன. இலங்கையிலேயே கஷ்ட பிரதேச மாவட்ட பொது மருத்துவமனைகள் முல்லைத்தீவும் மன்னாரும் தான் என்று அறிகின்றோம். அதுபோலவே வன்னியில் உள்ள பெரும்பாலான வளங்கொன்றிய பிரதேசங்களில் பணியாற்றும் ஆசிரியர்கள் சுகாதாரத்துறை சார்பானவர்களுக்கு அதிகஷ்ட படிகள் வழங்கப்படுவதையும் அறிகின்றோம். ஒரு பாடசாலையில் பணிபுரியும் ஆசிரியர் கஷ்டப்படி பெறுகின்றார். ஆனால் அதே பாடசாலையில் பணிபுரியும் அபிவிருத்தி உத்தியோகத்தருக்கு அப்படி இல்லை. ஒரே சூழலில் பணிபுரியும் ஒரு வகையான ஊழியருக்கு அதிகஷ்டப்படியும் அபிவிருத்தி உத்தியோகத்தர்களுக்கு அவ்வாறான படிகளில் இருந்து விலக்களிப்பு வழங்கப்படுவதும் அரச சேவையில் பணியாளர்களுக்கு இடையிலான ஓர வஞ்சனையைத்தானே சான்றாக்குகின்றது. நகரத்தில் பணிபுரியும் ஒருவரையும் துணுக்காய் மாந்தை கிழக்குக்கு 4-5 பேருந்துகளில் ஏறி இறங்கி ஆண்டு கணக்கில் பணிபுரிய புரிபவரையும் சமதட்டில் வைத்து நியாயிப்பது இவ்வளவு அநீதி. அதே நேரம் அதே நேரம் அங்கு பணிபுரியும் ஆசிரியரை ஒரு வகையிலும் அபிவிருத்தி உத்தியோகத்தர்களை இன்னொரு வகையிலும் அளவிடுவதும் இவ்வகை அநீதி. அதிகஷ்ட பிரதேசங்களில் பணியாற்றும் அபிவிருத்தி உத்தியோகத்தர்களுக்கும் உரிய ஊக்கப்படிகளை வழங்கி அவர்களுக்கும் சமத்துவ நீதியை தங்கள் அமைச்சு வழங்குமா என்று கேட்டுக்கொள்கின்றேன்.
கரு கதாநாயகத்துமணி, கரு மந்திரித்துமா சந்தான கரு பாலவினி காரணியிட்ட இயக்கங்கவின்னே அத்திரிக்தியாக நுமைத்தி பவட்டு கலினு சந்தான்கள் ஆக்காரையிட்ட யாபனி அட்டசிய பனசதிக்காக கிளிநொச்சி இகசிய தேத்தராக் மன்னாரம பனசனமையாக முலித்தி அணுவாக் சக வவுனியாவு பனசத்தராக் வசையின் அத்திரிக்தியாக தீனவா தொட்டு கரு மந்திரித்துமா சந்தான் கரன் லேக்கனே லபாதுன்னுத் மே திக அத்திர தீன பரஸ்பர விரோதே பிலிபந்தவு அவதானிய முக்கரண்டு புழுவாம் இவகையும் எத்துமா சந்தான் கருப்பு ஆக்காரியிட துஷ்கர தீமனா லபாதீமிதி சமஹர்லாவட்ட சேவா விவஸ்தாவே தீன கொந்தேசி வல்ட்ட அதாலவு தமையம வேண்ணு எம் எத்துமா கீன காரணேட்ட அப்பித்தக்கங்காய் மே துஷ்கர தத்தியன் யட்டத்தை கட்டித்து கரண அனுகுத் நில்தாரின்ட ஏ துஷ்கர தீமனா லபாதென்று புழுவண்ணம் ஹொந்த ஏனிசா பிலிபந்தவு அப்பி இதிரியேதி வடா சுதுசு கிரமவேதியாக் சரக்கா பலன்னு கெமதி.
பிரஸ்னாங்க ஹத்தர கரு சாணக மாதுகுட மாதா முதல் கிரமசம்பாதன சா ஆர்த்திக சங்கர்தன அமாத்தமாக அசிமிட்ட. பிரஸ்னாங்க பஹா கரு ரோஷான் அத்மீமன மாதா விலந்த வாணிஜ ஆஹார சுரக்ஷிதா சா சம்பகார சங்கர்தன அமாத்தமாக அசிமிட்ட. திவினிவட்டைய பிரஸ்னாங்க இக்க கரு சிவஞானம் ஸ்ரீதரன் மாதா தருண காட்டித்து சா கிரீடா அமாத்தமாக அசிமிட்ட.
கரு கதாநாயகத்துமணி சிவஞானம் ஸ்ரீதரன் மந்திரித்துமா பெனுவேன் தருண கட்டித்துமா கிரீடா அமைத்துமாக அகனம்.
கரு அமாத்துமா
கரு கதாநாயகத்துமணி சபாகத்த கரு
பிரஸ்னாங்க ஹத்தர கரு சாணக மாதுகுட மகதா முதல் கிரமசம்பாதன சக ஆர்த்திக சங்கர்தன அமாத்துமாக அசிமிட்ட.
கரு கதாநாயகத்துமணி சாணக மாதுகுட மந்திரித்துமா வெனுவேன் முதல் கிரமசம்பாதன சக ஆர்த்திக சங்கர்தன அமைத்துமாக அகனம்.
நியூ ஜமாத்துமா
கரு கதாநாயகத்துமணி பிலித்துரு சபாகத்த கரு
பிரஸ்னாங்க பஹா கரு ரோஷான் அத்மீமன மகதா விருந்த வாணிஜ ஆஹார சுரக்ஷிதா சக சம்பகார சங்கர்தன அமாத்துமாக அசிமிட்ட.
கரு கதாநாயகத்துமணி கரு ரோஷான் அக்மீமன மந்திரித்துமா வேணுவன் மம பிரஸ்னே விருந்த வாணிஜ அமைத்துமாக
கரு அமாத்துமா
கரு கதாநாயகத்துமணி சபாகத்த கரு
பார்லிமெண்ட் இஸ்தார் நியோக விசிஹத்த திகை அட்டதே பிரஸ்ன கரு ஷாணிக்கியன் ராஜபுத்திதரன் ராசமாணிக்கம் மகதா.
Thank you, Honorable Speaker. I raise the following questions from the Minister of Defense. Despite the end of the armed conflict more than 17 years ago, substantial extents of privately owned civilian lands in the northern and eastern provinces remain under military occupation. The National People's Power, the NPP, in its election manifesto, pledged to expedite the release of military-held civilian lands and facilitate the resettlement of affected communities. The continued occupation of civilian lands and prolonged military presence in civilian areas delay normal civil administration and it undermines confidence building in the reconciliation process. The release of occupied lands and the demilitarization of the northern and eastern provinces with military deployment progressively reduced to levels comparable with the rest of Sri Lanka compared to the rest of Sri Lanka except when genuine national security considerations require otherwise are essential for reconciliation. What I'm trying to say is, Honorable Speaker, the northern province and the eastern province has a higher military presence, so when there is no operation happening or combat happening, there is no need for that level of military presence just in the north and the east comparatively to the other areas in the country. While I welcome the release of two military camps in Batiklo following representations I made at the Parliamentary Consultative Committee on Defence, which was chaired by His Excellency the President as Minister of Defence, many affected communities continue to protest over the slow pace of land releases. Honorable Speaker, I must acknowledge that the Honorable President was able to release two military camps held in Batiklo. We are very thankful to him for that. Those camps were released and we made representations at the Defense Consultative Committee. So the Murakatanchena camp and the Palidivatta camp were both released by the President and we acknowledge it and we thank him for that. However, Honorable Speaker, there are various protests that are happening across the north and the east still pertaining to land release. So, will the minister inform this house, question number one, the total extent of private and state land occupied by the armed forces in the northern and eastern provinces, district wise, the extent, locations and dates of lands released since the present government assumed office, the extent of land that remain under military occupation, and the government's timeline for releasing the remaining lands. Question number two, what actions have been taken to complete the release of civilian land in Valigamam North, where 16 Gramanladhari divisions have not been fully released and 3 Gramanladhari divisions remain entirely unreleased? Now, Honorable Speaker, in Mailitti Pradesh, Mailitti Thurai North, J257, Mailitti Thurai South, J248, Mailitti North, J246, இதிலே மொத்தம் 700 குடும்பத்துக்கு சொந்தமான 556 ஏக்கர் காணி விடுவிக்கப்படாமல் இருக்கின்றது. அதே நேரத்திலே கலைமகள் பாடசாலையினுடைய மைதானமும் விடுவிக்கப்படாமல் இருக்கின்றது இதே பிரதேசத்திலே. அதே போலதான் J252 பலாலி தெற்கு, J253 பலாலி கிழக்கு, J254 பலாலி வடக்கு, J255 பலாலி மேற்கு, J256 பலாலி நார்த் வெஸ்ட். இதிலே கௌரவ சபாநாயகர் அவர்களே, இதிலே இதோரு ஒரு வட்டாரம், இதிலே 300 குடும்பத்துக்கு அதிகமாக இருக்கிறார்கள். தேசிய மக்கள் சக்திக்கு தான் கடந்த உள்ளூராட்சி மன்ற தேர்தலில் அவர்கள் வாக்களித்தார்கள். இந்த காணி விடுவிப்பு சம்பந்தமா, இதுவரைக்கும் அந்த காணிகள் விடுவிக்கப்படவில்லை. மொத்தமாக இதிலே 556 ஏக்கர். அது ஹானரபிள் ஸ்பீக்கர், சோ ஐ வாண்ட் டு நோ த எக்ஸ்டென்ட் ஆஃப் லேண்ட் தட் ரிமைன்ஸ் கம்ப்ளீட்லி அன்ரீஸ். ஐ ஹவ் த லேண்ட்ஸ், ஐ ஹவ் த எக்ஸ்டென்ட். ஐ வாண்ட் த மினிஸ்டர் டு ரெஸ்பாண்ட். நம்பர் சி, வாட் ஆக்ஷன்ஸ் ஹேஸ் பீன் டேக்கன் இன் ஜஃப்னா டிஸ்ட்ரிக்ட் regarding the protests in Mailitti, Palali and to restore access to Mailitti Khanigai Mada Kovil, Vasavalan Manampurai Pulliar Kovil, St. Sebastian Church, Mailitti Roman Catholic School and Vasavalan Sri Velupulle Vidyalayam. Honorable Speaker, these schools that I mentioned, the schools and the temple and the churches, the access has still not been provided. இந்த இடங்களுக்கு மக்களுக்கு போகக்கூடிய சூழல் இப்பொழுது இல்லை. இதிலே பலாலி தெற்கு பிரதேசத்திலே விமான நிலையத்தினுடைய விஸ்தரிப்புக்காக காணி தேவை என்று சொன்னாலும் கூட, அந்த பலாலி தெற்குலே விஸ்தரிப்பு செய்யறதுக்கான இந்த தேவையும் அந்த காணி தேவைப்படாது. ஆனால் தற்பொழுது ராணுவம் அதிலே விவசாயத்தில் ஈடுபடுறார்கள். மை நெக்ஸ்ட் க்வெஸ்சன் இஸ், வாட் ஆக்ஷன் ஹேஸ் பீன் டேக்கன் இன் கிள்நொச்சி டிஸ்ட்ரிக்ட் to release lands occupied for the Karachi Pradesh Sabha's expansion? The lands are being held by the Division 551, and also the lands affecting Irnamadu Kanahambigai Amman Temple, Irnamadu Junction, and where this land belongs to the Department of Agriculture. நவ் இது கிள்நொச்சி மாவட்டத்தையும் கரச்சி பிரதேச சபையினுடைய நூலகம் இருக்கின்றது. அந்த பிரதேசத்தை விஸ்தரிப்பு செய்வதற்கு தேவையான காணி இதுவரைக்கும் விடுவிக்கப்படவில்லை. அதே போலதான் இருநமடு சந்தியிலையும் கூட விவசாய ஆராய்ச்சி பண்ற, அதாவது இரிகேஷன் அக்ரிகல்ச்சர் ரிசர்ச் இன்ஸ்டிடியூட்டுக்கு சொந்தமான காணியும் இதுவரைக்கும் விடுவிக்கப்படவில்லை. இந்த விடயங்கள் சம்பந்தமாகவும் அமைச்சருடைய பதிலை நான் எதிர்பார்க்கின்றேன். அதே போலதான் இறுதியாக கௌரவ சபாநாயகர்கள் எங்களுடைய கௌரவ ரவிகரன் ஐயா அவர்கள் இந்த விடயம் சம்பந்தமாக ஜனாதிபதியினுடைய ஆலோசனை கூட்டத்தை கடந்த முறையில் பேசினவர், வாட் ஆக்ஷன் ஹஸ் பீன் டேக்கன் இன் முலத்தீவு டிஸ்ட்ரிக்ட் டு ரிலீஸ் த ரிமைனிங் 59 ஏக்கர்ஸ் பிளஸ் த 100 ஏக்கர்ஸ் ஆஃப் சிவிலியன் லேண்ட் இன் கேப்பாப்புலவு? கௌரவ சபாநாயகர் அவர்களே, கேப்பாப்புலவு பிரதேசத்திலே மொத்தமாக 59.5 ஏக்கர் காணி தனியாருக்கு சொந்தமான, 55 பேருக்கு சொந்தமான காணியும், அதே போல இன்னொரு 100 ஏக்கர் 4 பேருக்கு மிடில் கிளாஸ் ஸ்கீமுக்கு கீழே வழங்கின இந்த காணிகளும் விடுவிக்கப்படாமல் இருக்கு. இந்த விடயம் சம்பந்தமாக கௌரவ சபாநாயகர் அவர்களே அமைச்சர் ஜனாதிபதியினுடைய ஆலோசனை கூட்டத்திலே கௌரவ ரவிகரன் அவர்கள் கேட்ட பொழுது அதிலே பதில் காணி வழங்கப்பட்டதாக சொல்றார்கள். ஆனால் சீனியார் மோட்டை என்ற பிரதேசத்திலே 44 பேருக்கு தற்காலிகமான இருப்புக்கு தான் காணி வழங்கப்பட்டது. கௌரவ சபாநாயகர் அவர்களே, இந்த விடயம் சம்பந்தமாக இந்த காணிகள் வந்து தற்காலிகமாக தான் வழங்கப்பட்டது. இது நந்திக்கடால் ஓரத்திலே இருக்கும் பிரதேசங்கள். கௌரவ சபாநாயகர், இந்த கேள்விகளை நான் கேட்கறதுக்கான காரணம், தற்பொழுது தொடர்ச்சியாக கேப்பாப்புலவு பிரதேசத்திலே ரெண்டு வாரங்களுக்கு அதிகமாக மக்கள் ஆர்ப்பாட்டத்திலே ஈடுபடுறார்கள். பலாலி மயிலிட்டி பிரதேசத்திலே தொடர்ச்சியாக ஆர்ப்பாட்டத்திலே ஈடுபடுறார்கள். இந்த குறும்ப சிட்டி என்ற பிரதேசத்திலே வந்து இந்து
மயானம்
குறும்ப சிட்டி என்ற பிரதேசத்திலே இந்து மயானம் விடுவிக்கப்படாம இருக்கின்றது. அதே போலதான் ஜே 244 ஜே 245 வசவலன் பிரதேசத்திலே 170 குடும்பத்துக்கு சொந்தமான 140 ஏக்கர் காணி விடுவிக்கப்படாம இருக்கு. கௌரவ சபாநாயகர் அவர்களே, இந்த காணிபல்
யூ ஹேவ் ஸ்போக்கன் வாட் யூ ஹேவ் ரிட்டன் இன் தி டாக்குமெண்ட் ஆல்ரெடி.
எஸ் ஐ அம் ட்ரைங் டு எக்ஸ்பிளைன் டு தி மினிஸ்டர்
அண்ட் யூ ஹேவ் டேக்கன் அதர்
7 கேள்வியை நான் இப்பொழுது எழுப்புறதுக்கான மிக முக்கியமான காரணம், வடக்கு கிழக்கிலே தற்பொழுது இதே போலதான் பொத்துவில்லியம் காணி விடுவிக்கப்பட இருக்கு, மட்டக்களப்பிலையும் இருக்கு. வடக்கு கிழக்கிலே தற்பொழுது போராட்டங்கள் தொடர்ச்சியாக ஆரம்பித்திருக்கு. 2 வாரங்கள் 3 வாரங்களாக இருக்க இந்த போராட்டங்கள் நடைபெற்றுக் கொண்டிருக்கின்றது. தேசிய மக்கள் சக்தியினுடைய பிரதிநிதிகள் இதுக்கு சம்பந்தமாக கவனம்
செலுத்தவில்லை.
கவனம் செலுத்தவில்லை. அதன் காரணமாகத்தான் நாங்கள் கேட்கின்றோம், எங்களுடைய மக்களுடைய காணிகளை விடுவிக்கிறதுல நாங்கள் தான் தொடர்ச்சியாக அக்கறையாக இருக்கிறோம். இதுக்கான பதிலை அமைச்சரிடம் நான் எதிர்பார்க்கின்றேன்.
டெபியூட்டி மினிஸ்டர், சீஃப் ஆர்கனைசர், ஆண்டவர்
தானகத்துமணி வீட்டு சந்தா காலையில் சிட்டம்
அர்ஜுன மாத்திர உதவ பாயிண்ட்
பாயிண்ட்
சாணக்கியன் மந்திரமா
ගරු කථානායකතුමනි, අපේ සභානායකතුමාගේ අවධානයට මේ 27 දෙක සම්බන්ධයෙන් අපි පිළිතුරු බලාපොරොත්තු වෙනවා. ගරු සභානායකතුමා, කථානායකතුමා මේව සම්බන්ධයෙන් අපිට කිව්වා අමාත්‍යංශයකින් ලියන්න කියලා. කෙටියෙන් ලියන්න කිව්වා. එක කාරණයක් ගැන ලියන්න කිව්වා. දැන් අපි දිගටම අහපු ප්‍රශ්නවල දැන් අපි මේ අර ඇග්‍රිකල්චර් සම්බන්ධව තහන ප්‍රශ්නවල සමහරට මාස දෙකකින් උත්තරේ ලැබෙනවා. ඒක නිසා ඔබතුමාගේ අවධානයට යොමු කරනවා. මේ 27 දෙක යටතේ අපි එක අමාත්‍යංශයකින් අහනකොට ගරු ඇමතුමා අපිට එහෙමනේ කිව්වේ, අමාත්‍යංශ 3ක් ලියන්න එපා, 4ක් ලියන්න එපා, කෙටියෙන් ලියන්න. ඉතින් මේක එක එහෙම ලියලත් අපිට උත්තර ලැබෙන්නේ නැතිකොට පොඩ්ඩක් මේක කරුණාවෙන් සලකන්න කියලා ඉල්ලා
සිටිනවා.
මොකද අද උදේ ඇමතුමා හිටියා.
ගරු කථානායකතුමනි, 27 සඳහා හැකි ඉක්මනින් පිළිතුරු ලබා දෙනවා. ඔබතුමා කියව ප්‍රශ්නය තමයි මුලින්ම ඇති වෙලා තිබුණේ. තවමත් ඒ ප්‍රශ්නය හැමම තිබෙනවා. ඊළඟට සමහර මන්ත්‍රීවරුන්ගේ ඉල්ලීමක් තිබුණා විපක්ෂයේ ඒ තමනු සහභාගී වෙන දිනයක ඒ පිළිතුරු ලබා දෙන්න කියලා. එහෙම කල් ගිය අවස්ථාවක් තිබෙනවා. ඒ නිසා මෙතනින් එහාට අපි අත්‍තරම පිළිතුර ලැබුණාට පස්සේදී ඒ පිළිතුර ඔබතුමාලා ඉදිරිපත් කරනවා.
හොඳයි, අවසරයි. අවසරයි ගරු අර්චන මන්ත්‍රීතුමා.
ගරු කථානායකතුමා, මේක වඩ විනාඩියක් දෙන්න.
ගරු අර්චන මන්ත්‍රී ඔබතුමා පොයින්ට් පොඩ් එක.
මේක විවාදයක් ගැටලුවක් කරන්නේ නැතුව විනාඩියක් දෙන්න එතුමා.
ගරු අර්චන මන්ත්‍රී ඔබතුමා පොයින්ට් පොඩ් එක කියන්න.
එතුමා කියන කාරණා
ඔබතුමා පොයින්ට් ඔව රේස් කරන්න. You raised your point of order on the
කථානායකතුමනි, පාරාල් මණ්ඩලයේ ලේයල් කට්ල චට්ටම්.
මොකද්ද මේකේ තේරුම? දැන්
36K 36K
මේක සාමූහික ඉවර කරන්න ඕන කාරණයක්. එතුමා දැන් කාරණයක් කිව්වා, සමහර මන්ත්‍රීවරුගේ රික්වෙස්ට් තියෙනවා කියලා. ඔබතුමා මේ පැත්ත බලන තප්පර 30ක් දෙන්න මේ ප්‍රශ්නේ ඉවරයි. නැත්තම් මේක
ඔබතුමා පොයින්ට් එක ගරු අර්චන මන්ත්‍රීතුමා ඔබතුමා පොයින්ට් එක
ගන්න දෙන්න මට කතා කරන්න බෑ.
ඔබතුමා කතා කරන්න ඕන, ඔබතුමාට අවසර දුන්නාම.
කාලයක් ඉල්ලන්නේ මේ නලින් දමත්තුමා
අපේ ගරු මන්ත්‍රීතුමා ඩිබේට් නෝ ඩිබේට් නෝ ඩිබේට්
එක නායකෙක් මේ පාර්ලිමේන්තුවේ
නෝ නෝ ඩිබේට්ස් ඔනරබල් මෙම්බර් යු හැව් යු හැව් රේස්ඩ් ද ක්වෙස්චන් පොයින්ට් ඔෆ් ඕඩර් ඇන්ඩ් යු හැව් ගිවන් ද රෙස්පොන්ස් යස් අර්ජුන මන්ත්‍රීතුමා යු කැන් රේස් ද පොයින්ට්
සභාව අවශ්‍යරා
கௌரவ சபாநாயகர் அவர்களே, பாராளுமன்றலியல் கட்டளை சட்டம்
அர்ச்சன மாத்திரம் I'm passing now you I have no I'm not going to give any chance to you அமாத்திய அமாத்தியச நிவேதன கரு சௌக்கிய சௌக்கிய சா ஜனமாத்திய அமாத்திய வைத்திய நலிஞ்சய ஜாயத்திச மாதா
கரு கதாநாயகத்துமணி கரு கதாநாயகத்துமணி 2026 6 26 தின වන්නි දිස්ත්‍රික් පාර්ලිමේන්තු මන්ත්‍රී ගරු අඩෙක්කල්නාදන් මන්ත්‍රීතුමා විසින් ඉදිරිපත් කරන ලද 27 ප්‍රශ්නයට පිළිතුර මන්නාරම් දිස්ත්‍රික් මහරෝහලෙහි රෝගීන් සඳහා ප්‍රතිකාර කිරීම කාර්යක්ෂමව හා විධිමත් පවත්වාගෙන යාම සඳහා සීටී ස්කෑන යන්ත්‍රයක් මිලදී ගැනීම රුපියල් මිලියන 250ක මූල්‍ය ප්‍රතිපාදන 2026 වර්ෂය සඳහා වන ප්‍රතිපාදන යටතේ ලබා දීමට මේ වන විටත් පියවරගෙන ඇති අතර ඒ සඳහා වන ප්‍රසම්පාදන කටයුතු 2026 4 26 දිනතිව ආරම්භ කර ඇත. ගරු කථානායකතුමනි, 2025 මැදභාගයේදී මම මන්නාරම් දිස්ත්‍රික් මහරෝහලට ගිය වෙලාවේ අපේ අධ්‍යක්ෂතුමා සහ ඒ කාර්ය මණ්ඩලය වගේම රෝහල් සංවර්ධන කමිටුවත් මේ ඉල්ලීම ඉදිරිපත් කරලා සීටි ස්කෑන් යන්ත්‍රයක් ලබා ගැනීම සම්බන්ධයෙන් 2025 වර්ෂයේදී මුදල් වෙන් කළා තිබුණේ නැහැ. 2026 වර්ෂයේදී මුදල් වෙන් කරා. ඒ අනුව හලාවත දිස්ත්‍රික් මහ රෝහලටත් මන්නාර මහ රෝහලටත් සීටි ස්කෑන් යන්ත්‍ර බෙදා දී ගැනීම සඳහා ප්‍රසම්පාදන කටයුතු ලිපිලේඛන පිළියෙල කිරීම ආරම්භ කළා තිබෙනවා 2026 4/26. ඒ අනුව තව මාසෙක මාර්ගයෙන් පමණ අපි ටෙන්ඩර් එක ඕපන් කරන්න පුළුවන්. මේ සීටි ස්කෑන් යන්ත්‍රය මේ වසර අවසන් වීමට ප්‍රථම ලබා දීම තමයි අපේ බලාපොරොත්තුව මන්නාරම් දිස්ත්‍රික් මහ රෝහලට. එතුමහන ඈ කොටස මන්නාරම් දිස්ත්‍රික්කයේ ජනතාවගේ ජීවිත ආරක්ෂාව තහවුරු කිරීම සඳහා මෙම සීටි ස්කෑන යන්ත්‍රය 2026 වර්ෂයේ රදල් ප්‍රතිපාදන භාවිත කරමින් 2026 වර්ෂයේ දෙසැම්බර් මාසයේ ප්‍රථම ලබා දීමට කටයුතු කරනු ලැබේ. ඒ අනුව අපි ඒ යන්ත්‍රය ලබා දීමට මේ වසරදී කටයුතු කරමු.
What is your point?
6K. This
I have given chance to you, but you didn't raise.
30 seconds. Yeah, kya gaana kota man kohomada katha
karanne? No.
Tappara tikak denna. Me mama 27 dekin prashna ahala tiyenawa. Metuma karma prashneyekin 27 dekin maasa ekamaalata kalin. ඒකට තාම උත්තර ලැබිලා නැහැ. එකම ප්‍රශ්න දෙවෙනි සැරේ දාලා තියෙනවා. දෙවෙනි සැරේ මෙතුමා දාලා තියෙන්නේ මම දාපු ප්‍රශ්නේ. ඒකට උත්තර දීලා නැහැ. කවදද ඒක දෙන්න කියලා විතරයි අහන්නේ කතා නැගතුමා.
වරප්‍රසාද පිළිබඳ ප්‍රශ්න ගරු විපක්ෂ නායක සජිත් ප්‍රේමදාස් මහතා. ડોකියුමන්ට් එක.
ගරු කතා නායකතුමනි,
වරප්‍රසාද ප්‍රශ්න.
ස්ථාවර නියෝග 27-2 යටතේ එනම් රීති විරෝධීයි කථානායකවරයා විසින් තීන්දු කරනු ලබන යම් ප්‍රශ්නයක් හැර මහලේකම්වරයාට දැනුම් දීම් ලැබ ඇති සියලු ප්‍රශ්න දැනුම් දෙන ලද දින සිට සම්පූර්ණ දින හතක් ඉක්ුත් වන්නට මත්තෙන් නොයෙදෙන දිනයකදී පිළිතුරු ලැබීම සඳහා පාර්ලිමේන්තුවේ න්‍යාය පුස්තකයට ඇතුළත් කරනු ලැබිය යුත්තේය. කෙසේ වුවද ප්‍රශ්නය අවසානයේදී පොදු වැදගත්කමකින් යුතු ප්‍රශ්නයක් අදාළ අමාත්‍යවරයාට විධිමත් ලෙස දැනුම් දීමකින් අනතුරුව පාර්ලිමේන්තුවේ විරුද්ධ පාර්ශ්වයේ නායකවරයා හෝ පිළිගත් දේශපාලන පක්ෂ නායකවරයෙකු විසින් අසනු ලැබිය හැකිය. මේක තමයි ස්ථාවර නියෝගවල සඳහන් වෙන්නේ. මේ ස්ථාවර නියෝගයේ යටතේ 2026-7-8 දින මා විසින් ඉදිරිපත් කිරීමට නියමිත වූ මීගමුව බන්ධනාගාරයේ ඇති වූ නොසන්සුන්තාවය ඒ සිද්ධියේ ඛේදවාචකය පිළිබඳ ප්‍රශ්නය මම ඉදිරිපත් කරා. එහිදී මා විසින් ඉදිරිපත් කරනු ලැබූ පහත ප්‍රශ්න මීගමුව බන්ධනාගාරය තුළ ඇති වූ මෙම ගැටුම්කාරී තත්ත්වයට මූලික හේතුව රජය විසින් අනාවරණය කරගෙන තිබේද? එසේනම් ඊට මූලික වූ හේතුව කුමක්ද? තත්ත්වය පාලනය කිරීම සඳහා පොලිස් විශේෂ කාර්ය බලකාය පොලිසිය හෝ වෙනත් ආරක්ෂක අංශ මැදිහත් කිරීමට නියෝගය ලබා දුන්නේ කවුරුන්ද? එම නියෝගය ලබා දීම සඳහා පැවති නීතිමය ප්‍රතිපාදන කවරේද? එම නියෝග නිසිකලට ලබා දුන්නේද? මෙම සිදුවීමෙන් අදවන විට වාර්තාවන පරිදි සිදු වූ ජීවිත හානි හා දේපළ හානි කොපමණද? මෙම සිදුවීම සම්බන්ධයෙන් ස්වාධීන අපක්ෂපාතී සහ විනිවිද භාවින් යුත් විමර්ශනයක් සිදු කර එහි වාර්තාව මෙම පාර්ලිමේන්තුවට කරන්නේද?
ගරු ඔබතුමා මොකද පොයින්ට් පොඩේ ගරු ගාන්පක්ස් ප්‍රධාන සංවිධායකතුමා?
මම දැනගන්නට කැමති විපක්ෂ නායකතුමා මේ ඉදිරිපත් කරන්නේ වරප්‍රසාද ප්‍රශ්නයක්ද 27-2ක්ද මොකද්ද මේ කරුණ කියන එක?
එතුමාගේ ඉදිරිපත් කරපු කාරණාව වරප්‍රසාද එතුමා මේවා ඉදිරිපත් කරා. ඒ වගේ ඉදිරිපත් කිරීමට තියෙන වරප්‍රසාද කඩ වුණා කියලා තමයි එතුමා කියන්නේ.
ඉදිරිපත් කර තිබුණ එකද දැන් කියන්නේ?
නෑ නෑ, ඒ ඉදිරිපත් කිරීම විතරයි ඉදි නෑ, වරප්‍රසාද කඩවීම තමයි මේකේ කන්ටෙන්ට් එක අන්තිම ටික. ගරු අනුපක්ෂ ප්‍රධාන, ඔබතුමාට කියවන්න පුළුවන් මේකේ තියෙන ડોකියුමන්ට් එක.
ගරු අමාත්‍යතුමා, මම ගරු නායකතුමාට ඉදිරිපත් කරපු දේ තමයි මම මේ කියවන්නේ. වරප්‍රසාද ප්‍රශ්න මෙම සිදුවීම සම්බන්ධයෙන් ස්වාධීන අපක්ෂපාතී සහ විනිවිද භාවෙන් යුත් විමර්ශනයක් සිදු කර එහි වාර්තාව මෙම පාර්ලිමේන්තුවට ඉදිරිපත් කරන්නේද? මියගිය රඳවියන්ගේ පවුල්වලටත් තුවාල ලැබූ රඳවියන්ටත් රජය ලබා දීමට අපේක්ෂා කරන වන්දි සහන සහ අනිකුත් ක්‍රියාමාර්ග මොනවාද? විශේෂයෙන්ම රඳවියන්ගේ පවුල් වගේම නිලධාරීන්ගේ මම සඳහන් කරන්න කැමතියි. බන්ධනාගාර දෙපාර්තමේන්තුවේ ස්ථිර කොමසාරිස් ජනරාල්වරයෙකු නොමැතිව කොපමණ කාලයක් දැන් ක්‍රියාත්මක වන්නේද? බන්ධනාගාර තුල පවතින අධික තදබදයේ ආරක්ෂක හා පරිපාලන දුර්වලතා මෙම සිදුවීමට බලපෑවේද? එසේනම් ඒවා නිවැරදි කිරීම සඳහා ගනු ලබන ක්‍රියාමාර්ග කවරේද? වැලිකඩ මහර සහ මීගමුව යන බන්ධනාගාර තුල අඛණ්ඩව මෙවැනි බරපතල සිදුවීම් වාර්තා වීම සැලකිල්ලටගෙන රජයේ බහරේ සිටින රණවියන්ගේ ජීවිතාරක්ෂා කිරීම සහ මෙවැනි සිදුවීම් නැවත ඇති නොවීම සඳහා රජය අනුගමනය කරන ජාතික වැඩපිළිවෙළ කුමක්ද? කල්තැබීමේ යෝජනාවේදී ආවරණය වී ඇති කියන හේතුව මත මට මේ ප්‍රශ්නේ අද දවසේ ඉදිරිපත් කිරීම ප්‍රතික්ෂේප කරා. ඒස්කින් මේ පාර්ලිමේන්ටරි ප්‍රැක්ටිසස් පරිච්ඡේද 12.90 මන්ත්‍රීවරුන්ට ඇති ප්‍රශ්න කිරීමේ නිදහස අයිතිවාසිකමක්සේ සලකනු ලබන අතර එය නොසලකා හරින විට වරප්‍රසාද කලකිරීමක් ලෙස සලකනු ලබන නිසාවෙන්ද ස්ථාවර නියෝග 27 යටතේ පක්ෂනායකයෙකුට ජාතික වැදගත්කමක් ඇති හදිසි කරුණක් පිළිබඳව නිශ්චිත හා සංඛ්‍යාත්මක තොරතුරු රජයෙන් විමසීමේ අයිතියක් ඇති නිසාවෙන්ද එවැනි කරුණක් සංශෝධනය කර ඉදිරිපත් කිරීම අවශ්‍ය නොවන බැවින්ද මා විසින් යොමු කළ ප්‍රශ්නය දේශපාලන විවාදයකට අදාළ නොව මීගමුව බන්ධනාගාරයේ ඇති වූ නොසන්සුන්තාවය පිළිබඳ නිශ්චිත දත්ත ඉල්ලා සිටින කරුණාව නිසාවෙන්ද කල්තැබීමේ යෝජනාවකදී සිදුවන සාමාන්‍ය විවාදයක් සහ නිශ්චිත තොරතුරු ලබා ගැනීම සඳහා ස්ථාවර නියෝග 27 යටතේ යොමු කරන ප්‍රශ්නයක් අතර ස්වභාවික වෙනසක් පවතින නිසාවෙන්ද කල්තැබීමේ යෝජනාවකදී විවාදයක් සිදුවුවද එය රජයට නිශ්චිත තොරතුරු හා වගකීම් සහිත පිළිතුරු සපයන නියමිත ක්‍රමවේදයක් නොවන නිසාවෙන්ද 2026/7/7 දින පැවති විවාදයේදී විෂයභාර අමාත්‍යවරයා විසින් සිදු කළ ප්‍රකාශය තුළ මා විසින් ඉදිරිපත් කරන ලද ප්‍රශ්න සඳහා නිශ්චිත පිළිතුරු අඩංගු වී නොමැති බැවින්ද ඉහත හේතුව මත ප්‍රශ්නය ප්‍රතික්ෂේප කිරීම ඒ කියන්නේ මං අහපු ප්‍රශ්නය ප්‍රතික්ෂේප කරා ඊයේ හැන්දෑවම ප්‍රතික්ෂේප කරා විපක්ෂ නායකවරයා වශයෙන් පාර්ලිමේන්තු කාර්යභාරය හා වගකීම් ඉටු කිරීමට ඇති වරප්‍රසාදයට හානිවන බැවින්ද මෙවැනි ප්‍රශ්නයක් ඉදිරිපත් කිරීමට ඉඩ නොදීම ජනතාවට සත්‍යතුරු දැනගැනීමේ අයිතිය හකුලාලීමක් වන බැවින්ද මෙමගින් පාර්ලිමේන්තු බලතල හා වරප්‍රසාද පනතේ 3 වගන්තියට ප්‍රකාර පාර්ලිමේන්තුවේ භාෂණයේ විවාද කිරීමේ හෝ කටයුතු වල නිරත වීමෙන් නිදහස තිබිය යුතුය යන උල්ලංඝනය වෙලා තිබෙනවා. දැන් ගරු කථානායකතුමනි, ඌස්සට ගෙනිච්ච ඉරකරුවෙක් ජීවිත අහිමි වෙලා කියලා කියනවා. අඟුල කොල්ල පැලැස්සේ මොනවා වෙනවද, වැලිකඩේ මොනවා වෙනවද කියලා අපි දන්නේ නැහැ. ඒ නිසා මේව පිළිබඳව සොයා බලලා අවශ්‍ය කටයුතු සිදු කරනවෙන්
ගරු කථානායකතුමනි,
ගරු විපක්ෂ සභානායකතුමා,
මම කියනවා ඔබතුමාට මේක සහමුලින්ම වැරදි ක්‍රමවේදයක් අද මෙතන කළේ. පාර්ලිමේන්තුවේ තිබෙන එක පිළිගත් ක්‍රමයක් තමයි කල්තැබීම් විවාදයක් පැවැත්වුවට පස්සේ ඒ හා සමාන දෙයක් සමහර අවස්ථා තිබිලා තියෙනවා අවුරුද්දක් යනකනුත් දෙන්නේ නැහැ. ඒ හා සමාන ප්‍රශ්නයක් ගන්න දෙන්නේ නැහැ. ඊයේ දිනේදී අපි පැය 3ක් දුන්නා. ස්ථාර නියෝග ගණුව තියෙන පැය 2යි. පැය 1.5 අතරම තියෙනවා. අපි පැය 3ක් දුන්නා. ඒක විවාද කළා. ඒක විවාද කරාට පස්සේ අද මොකක්ද මේ කරන්නේ? අද මේක පාර්ලිමේන්තුවේ මන්ත්‍රීවරුන්ගේ වරප්‍රසාද කියලා කියන්නේ භාෂණයේ නිදහස තමයි. ඒ භාෂණයේ නිදහස 225ටම සැලකෙන්න ඕන නිසා, මේ සභාව එකම කටයුත්ත කතා කිරීම පමණක් නොවන නිසා, මේ ස්ථාර නියෝග වලින් ඒ භාෂණයේ නිදහස ක්‍රියාවට නගන්න ඉතාම ප්‍රජාතන්ත්‍රවාදී පිළිගත් ක්‍රමවේදයක් හදලා තිබෙනවා. ඒක තේරුම් ගන්න බැරි එක සහ ඒක දැනුවත් උල්ලංඝනය කරන එක. ඒකෙන් උල්ලංඝනය වෙන්නේ ඉතිරි 224 දෙනාගේ ඔබතුමාගේ දතුරු වරප්‍රසාද සහ මුලින්ම වැරදි දෙයක් මේ කළේ. එසා මම ගරු කථානායකතුමන් ඉල්ලා සිටින මේ පිළිබඳ පරීක්ෂණයක් කරන්න. මෙහෙම එහෙම වුණොත් එහෙම හැම කෙනාටම පුළුවන් වරප්‍රසාද කියලා එක එක ප්‍රකාශ කරන්න. ඒ නිසා 200 ඔබතුමා 225 දෙනාගේම වරප්‍රසාද බලන්න ඕන. එසා තමයි ස්ථාර නියෝග දීලා තිබෙන්නේ. ඔබතුමාලට මාධ්‍යයට ඕන තරම් අදහස් දක්වන්න පුළුවන්. අත කතා කරන්න පුළුවන්. එසා මේක කිසිසේත්ම මින් ඉදිරියට සිදු දෙන්න දෙන්න එපා කියන ඉල්ලීම කරන එක සහ මුලින්ම ස්ථාර නියෝග වල වැරදි වරප්‍රසාද පනත උල්ලංඝනය කරමින් තමයි මේ කරන්නේ. මොකද භාෂණ නිදහස කියලා කියන්නේ ඕන වෙලාවට ඕන දෙයක් කියන එක නෙමෙයි. ඒක නිසා තමයි පාර්ලිමේන්තුව මේක හදලා තියෙන්නේ. ඒක තමයි මට ඔබතුමාට කරුණා කළා කියන්න තියෙන ගරු කතාව.
ඔබතුමාගේ පොයින්ට් එක ගරු විපක්ෂ නායකතුමා.
ගරු කථානායකතුමනි, සභා නායකතුමා සිළු දෙනාම නොමග යවන සුළු විදියටයි මගේ ප්‍රකාශයේ අර්ථ දැක්වී විනාඩියක්. මම ප්‍රශ්නයෙන් ඇහුවේ නිශ්චිත කරුණු කාරණා, නිශ්චිත දත්ත, නිශ්චිත සංඛ්‍යාලේඛන, නිශ්චිත පිළිතුරු. දැන් ඊයේ දවසේ විවාදය ආරම්භ වන්නටත් පෙර තුනකුත් ගානකට, දැන් තුනමාරනේ විවාදේ පටන් ගත්තේ, ඒකත් පෙර අපිට ලිපියක් එවනවා ප්‍රශ්නේ ප්‍රතික්ෂේපිතයි කියලා.
නෑ, ඒ පොයින්ට් එක මේ ගරු විපක්ෂ
මම කියන්න කැමති
මේ පොයින්ට් එක මේ ඔබතුමා මේ කතා කරන්නේ ස්වභාවයේ. ඔව් නෑ නෑ, පොයින්ට් එකක් නෙවෙයි ගරු විපක්ෂ නායකතුමා එක. ඔබතුමා දැන් පොයින්ට් නෑ, උත්තර දෙන එකයි ගරු විපක්ෂ නායකතුමා පොයින්ට් පොඩ් එකයි දෙකක්. දැන් මේක ඒක උත්තර දෙන එක නෑ, එතුමා පොයින්ට් ඔෆ් ඕඩර් එක ගත්තා. ඔබතුමා ඒක ස්වභාවයේ තියෙන ක්‍රියාකලාපයේ ක්‍රියාකලාපයට ඔබින් නෑ කියන කාරණාව මුල් කරගෙන තමයි එතුමා පොයින්ට් ඔෆ් ඕඩර් එක ගත්තේ. ඔව්, ඔබතුමාගේ පොයින්ට් එක ගරු විපක්ෂ නායකතුමා. ඔබතුමාගේ වරප්‍රසාදය දෙයක් කියන එක ඔබ ඉදිරිපත් කරන්නේ, ඒ සම්බන්ධයෙන් අපි ඔයාලා බලමු මොකක්ද එකට වරප්‍රසාදයක් තියෙනවද නැද්ද කියලා. ඔබතුමා පොයින්ට් එක සභානායකතුමා
මෙනි, ඔබතුමා එතුමාට අවසර දීලා එතුමා ප්‍රකාශයක් කළා. එතකොට අප මේ ව්‍යස්තා මේ ස්ථාර නියෝග සහ මේ පනතන අනුව අපි පැහැදිලිව කියනවා, ඒක තමයි අපිට තිබෙන අයිතිය. ඒක වැරදි කියලා ස්ථාර නියෝග වලට අනුව. එසේ අපි ඔබතුමාගේ ඉල්ලා සිට මේක නඅධ්‍යයනය කළ රූලින් එකක් දෙන්න කියලා.
හොඳයි, ඒ සම්බන්ධ සබල අවශ්‍ය කටයුතු කරන විපක්ෂ
නායක. එහෙම කරන්න බෑ. ඕවා වරප්‍රසාද ප්‍රශ්න නෙමෙයි.
මේක විවාදයක් නෙමෙයි. ඔබතුමා ඊට ඔබට විනාඩි 30ක් විනාඩියක් දෙනවා. තප්පර 30ක්.
තප්පර 10ක් දෙනවා.
තප්පර 10ක් දෙනවා.
රූ කතානායකතුමනි, සභානායකතුමා කියන එක වැරදි කියලා, අපි කියන එක හරි කියලා.
හොඳයි, අපි මේ සම්බන්ධයෙන් අවශ්‍ය කටයුතු කරලා ඉදිරි කටයුතු
කරනවා. අපි කියන හරි කියලා.
ආණ්ඩුපක්ෂ ප්‍රධාන සංවිධායකතුමා. ආණ්ඩුපක්ෂ ප්‍රධාන.
රූ කතානායකතුමා මේ විහිළුවට ඉඩ දෙන්න එපා. මේ විහිළුවට ඉඩ දෙන්නත් එපා. මේ විහිළු කාණ්ඩ ඉඩ දෙන්නත් එපා. දැන් වරප්‍රසාද කඩවීම සම්බන්ධයෙන් ඉදිරිපත් කරලා 27-2 ප්‍රශ්නයකට අදාළ සියලු දේවල් පාර්ලිමේන්තුවේ කියවනවා. දැන් මේකට උත්තර දෙන්න ඔබතුමාද මේ ප්‍රශ්නෙට? 27-2 කට උත්තර දෙන්න ඕනේ.
යොමු කරන්නේ කොහොමද කියන්නේ?
කාටද කියන්නේ? කවුද මේක උත්තර දෙන්නේ? කතානායකතුමාද?
යොමු කරන්නේ ඔබතුමා කොහොමද කියන්නේ කරු කතානායකතුමා?
ඔව්, පැහැදිලි. කරු මේ සම්බන්ධයෙන් පරීක්ෂණයක් කළා.
ඔන්නයට අවස්ථාව
දෙන්න. දෙන්නපා මේ අවස්ථාව. මේවා මේ විහිළුවක් කළා තින්නේ.
හොඳයි.
මේ විහිළු කාරුවට ගමක් නෑ. පාර්ලිමේන්තුවේ ඇතුළේ විහිළු කාරුව වෙන දෙන්නපා.
ප්‍රධාන වැඩ කටයුතු ආරම්භයේදී යෝජනා පාර්ලිමේන්තු සභානායකතුමා. ඔබතුමා පොයින්ට් එක වඩ මොකද? සමිඳ ජිතර මන්ත්‍රීතුමා ඔබතුමා පොයින්ට් එක.
මේ වරත් ප්‍රසාද ප්‍රශ්නය සභාවට එන්නේ තමුන්නාසයට යොමු කරාට පස්සේ. ඔබතුමා අවසර දීලා
තියෙනවා. මේ ගරු මන්ත්‍රීතුමා.
ඔබතුමා අවසර දීලා තියෙනවා.
ප්‍රධාන වැඩ කටයුතු ආරම්භයේදී යෝජනා පාර්ලිමේන්තු සභානායකතුමා.
The Honorable Speaker, I move the regulations under the Payment and Settlement Systems Act. Resolution under the Customs.
ප්‍රධාන වැඩ කටයුතු ආරම්භයේදී යෝජනා ගරු සභානායකතුමා.
ගරු කතානායකතුමනි, පාර්ලිමේන්තුවේ ස්ථාර නියෝග 8 විධිවිධානවල කුමක් සඳහන් තිබුණද? අද දින රැස්වීම පැවැත්වෙන කාල වේලාව පූර්ව භාග 9:30 සිට අපර භාග 12:30 දක්වාද, අපර භාග 1 සිට අපර භාග 5:30 දක්වාද විය යුතුය. අපර භාග 3:30 ට පාර්ලිමේන්තුවේ ස්ථාර නියෝග 8-5 ක්‍රියාත්මක විය යුතුය. අපර භාග 5:30 ට කතානායකවරයා පාර්ලිමේන්තුව කල්තබේ.
සභාව එකඟද?
අයි.